બાણની ક્રિયા બધી વ્યર્થ છે, અર્થહીન છે. તો અહીંયા આત્મસૂત્રની અંદર એ આત્માનું લક્ષ્ય બંધાવે છે. તો હેતુ શું છે? આત્માને ઓળખો. આત્માને ઓળખો. આત્મસૂત્રની અંદર આત્માની ઓળખ બહુ સ્પષ્ટ થાય જીવને, એ માટેના 15 ગાથાઓમાં આ સૂત્ર વણાયેલું છે. એટલે આગમમાંથી જ આ બધી ગાથાઓ જુદા જુદા શાસ્ત્રોમાંથી સંકલિત કરી છે. કેવળ આત્મ સ્વરૂપ સ્પષ્ટ શુદ્ધ અસંદિગ્ધપણે સમજાય. તો આપણે પહેલા ગાથાઓની તુલના, આત્માના ભેદ એ જે કંઈ કરવા છે અથવા કરીએ છીએ એમાં પહેલાં મૂળ જ્યાં સુધી આત્મ તત્વ લક્ષમાં ન આવે ત્યાં સુધી એ ભેદ પણ આપણા બુદ્ધિના ભેદ રહેશે, અને બુદ્ધિના ભેદથી પણ તત્વ નહીં પામી શકે. નરસિંહે જેમ કીધું કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નિયો નહીં ત્યાં લગી અને કૃપાળુ દેવે પણ કે ત્યાં સુધી કરવામાં આવેલા વ્રત તપ જપ લપ બધું જ મિથ્યા છે, એ મિથ્યા છે. તો હવે એક એક ગાથામાંથી આપણે પ્રયત્ન કરીએ. આ એક એક ગાથાથી ખરેખર તો આત્મસૂત્ર વધુ ને વધુ જીવને પોતાનું સ્વરૂપ જે છે, કારણ કે આ સમજવું આકરું છે. આકરું એટલા માટે છે કે જે સમજવું છે એ અમૂર્ત છે. અમૂર્ત છે એટલે એનો કોઈ દ્રશ્યમાન છે નહીં, અદ્રશ્ય છે અને અરૂપી છે. રૂપ નથી, આકાર નથી, અને એનું કોઈ જે દ્રશ્ય એટલે દેખાય એવું સ્વરૂપ નથી, એટલે અમૂર્ત છે. આવા તત્વને પકડવું, આવા તત્વને સમજવું, અને એકવાર કદાચ સમજી જાય ચર્ચાથી હરિભદ્ર સુધી સ્વજીએ યોગની વ્યાખ્યા એક બહુ સરસ આપી. મોક્ષેણ યોજના સહ યોગ, જે વ્યવહાર, જે ક્રિયા, જે વિધિ, જે આરાધના, જે સાધના જીવને એના મૂળ સ્વરૂપ મોક્ષ સાથે જોડે, એટલે એના શુદ્ધ સ્વરૂપ સાથે જોડે. કેમ કે કરે છે તો જીવ જ, કોઈ દેહ ક્રિયા કરતો નથી. એ ક્રિયાને એને શુદ્ધ સ્વરૂપ સાથે જોડે એનું નામ યોગ. હવે એને જોડવી છે કોની સાથે? મોક્ષ એટલે શુદ્ધાત્મા, આત્માનું શુદ્ધ સ્વરૂપ, મૂળ સ્વરૂપ. ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મા. આ યોગીઓ દિવસ ને રાત એના ધ્યાનમાં રહીએ છે. સુખધામ અનંત સુસંત ચય, જેટલા સંતો સાચા સંતો છે એ શું ચાહે છે? અનંત સુખનું ધામ. કેવું છે? પર શાંતિ અનંત સુધામય છે. પ્રણમુ પદ તે, ઈ પદ, ઈ મૂળ શુદ્ધ તે આત્મપદ. આ મૂળ શુદ્ધ જે આત્મપદ છે એની જ આ બધી મથામણ છે, એને જ એની સાથે જોડાવવું છે, એને પ્રાપ્ત કરવું છે, એ જ આત્મતત્વની આરાધના કરવી છે. હવે જેની આરાધના કરવી છે, જેનો સાક્ષાત્કાર કરવો છે, જેને આત્મસાત કરવું છે, એ વસ્તુ અરૂપી છે, એ અરૂપી છે, અને એ વસ્તુ અદ્રશ્ય છે, અમૂર્ત છે. હવે આને કેવી રીતે ઓળખવી? તો કે એ યુક્તિ, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એના લક્ષણથી પરિચિત થવું. તો લક્ષણ એ જે પદાર્થના એ લક્ષણ છે એ પદાર્થ તરફ જીવને દોરી જાય. તો અહીંયા એક એક ગાથાથી એવો પ્રયત્ન કરીએ. ગાથા નંબર 1
આત્મા ઉત્તમ ગુણોનું ધારણ. જો 6 દ્રવ્યની વાત કરીએ તો 6 દ્રવ્યની અંદર એક આત્મદ્રવ્ય છે. બાકીના બધાના ગુણ જોઈએ ને આના ગુણ જોઈએ તો કોમન ગુણો તો જે જળમાં છે અથવા તો જે અરૂપીમાં છે, ધર્માસ્તિક કે અધર્માસ્તિક અથવા પૂતગલમાં, ખાસ કરીને પૂતગલ અને આત્માની જો કમ્પેરિઝન કરીએ તો અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ, લઘુત્વ, પ્રદેશત્વ આ બધા ગુણ આત્મામાં પણ છે. પણ આત્મામાં વિશેષ ગુણ કે ઉત્તમ ગુણ કીધું તો એમાં પોતાને એમ કે જે જ્ઞાન ગુણ છે, ચૈતન્ય ગુણ છે, જાણવું અને જણાવવું એ ગુણ છે, એ વિશેષ ગુણ છે જે જળમાં નથી, માટે એને આત્માને ઉત્તમ ગુણોનું ધારણ કીધું. ઉત્તમ તત્વ કે ઉત્તમ પદાર્થ એને આત્મા એટલા માટે કીધું.
વ્યાખ્યા બહુ સાદી પણ સમજવાળી કે આત્મા ઉત્તમ ગુણોનું ધામ છે, એટલે ગુણોનો પિંડ એ આત્મા છે, અનંત ગુણોનો સમુચ્ચય એ આત્મા છે, અનંત ગુણોનું સમુચ્ચય સ્વરૂપ એ ગુણ છે, ગુણી છે, ગુણનો પિંડ છે. શાસ્ત્રકારોએ સરસ અને કોઈ અપેક્ષાએ એ ગુણ અને ગુણી એનો ભેદ, પણ એ બહુ જ ઉપરની અવસ્થા છે. પણ પેલા નીચેની અવસ્થામાં તો કે પોતે આત્મા શું છે, ગુણી કોણ, તો કે ગુણી જેનામાં બધા ગુણો છે તે એવા ઉત્તમ ગુણોનું ધામ છે,
એને રહેવાનું સ્થળ છે,
સ્થળ છે એનું, એ આખો એ સ્થાન છે, એ જે જ્યાં ગુણો બધા ભેગા થઈને રહ્યા છે એને આત્મા, જગતના ઉત્તમ ગુણો એ આત્મા છે. એક ભક્તામરની અંદર એક ગાથા આવે છે કે જગતમાં જે જે પરમાણુઓ શ્રેષ્ઠ છે એ બધા ગ્રહી ગ્રહીને એ પ્રભુ તારામાં
ધામી
પડ્યા છે.
એમાં
પૂતગલની છે કહું છું, એ પૂતગલ ગુણો જેમ છે એટલે તારા જેવું રૂપ કોઈનું, અને એથી જ અમને જગતમાં તારા સિવાય બીજો કોઈ ગમતો નથી. એટલી સરસ વ્યાખ્યા આપીને એવી રીતે આત્મા શું છે કે જે જે અનંત ગુણો ઉત્તમ જગતની અંદર છે, લોકની અંદર છે, એ બધા ગુણો ગ્રહી ગ્રહીને ક્યાં એનું ધામ કયું છે. આત્મા છે એ ગુણોનું પિંડ છે, ગુણોનું ધામ છે, એટલે બધા પદાર્થમાં ઉત્તમ કોણ આત્મા. જેમ કીધું કે એટલે બધી બધા દેવો જોયા પણ તારું રૂપ તો બીજું એકે, રૂપની અપેક્ષા એ પ્રભુ શ્રેષ્ઠ છે, કેમ કે બધા પરમાણુઓ શ્રેષ્ઠ જે હતા એ બધા ત્યાં ભેગા છે. સર્વ તત્વોમાં ઉત્તમ તત્વ આત્મા. હવે અહીંયા તત્વની ભાષા આપી કે તત્વ જે કંઈ છે એ આ જાણવું, જેને વેદન કરવું, આ બધી જે શક્તિઓ જેમાં પ્રદર્શિત થાય છે. પૂતગણમાં ગુણ છે પણ તત્વ બીજું શું, તો કે સત તત્વ સૌથી ઉત્તમ. કહ્યું સત, ત્રણેય કાળ જે ત્રિકાળા બાધિત હોય, અનુત્પન્ન હોય, અવિનાશી હોય, આ બધું તત્વ જે છે એ જ સત તત્વની ઉપાસના કરાય, કેમ કે તત્વ છે એ શાશ્વત છે, ક્ષણભંગુર નથી, નિત્ય છે. એટલે અહીંયા સર્વ તત્વમાં ઉત્તમ તત્વ આત્મા, બધા પદાર્થોની અંદર ઉત્તમ પદાર્થ આત્મા, અને એ આત્મા શું છે, તો કે ઉત્તમ ગુણોનો પિંડ છે. તો હવે શ્રેષ્ઠની ઉપાસના કરવી છે. જગતમાં શ્રેષ્ઠ તત્વ, કૃપાળુદેવે એક શબ્દ પ્રયોગ બોધ વાક્યમાં મૂક્યો કે આત્મા જેવો કોઈ દેવ નથી. ઉપાસના જ કરવાની છે, તો ઉપાસના દેવ ગુરુ ને ધર્મ, એમાં દેવની ઉપાસના થાય. તો ઉપાસ્ય કોણ, દેવ. ગુરુ ઉપાસ્ય નથી, ઘણી વાર હું તો કહું છું પણ હજી કેટલું પકડાય છે મને ખબર નથી. ગુરુ ઉપાસ્ય નથી, ઉપાસક કોણ, ઉપાસ્ય કોણ, દેવ. અને આત્મા જેવો કોઈ દેવ નથી, તો ઉપાસ્ય કોણ? માટે સહજાત્મ સ્વરૂપ. આ ગુરુ તો બતાવે છે, એ જેમ ગુરુ બતાવે છે તેમ એમ જ તારો આત્મા પણ પોતાનો ગુરુ છે. આત્મા જેવો કોઈ દેવ નથી. ત્રણ જ તત્વ ઉપાસનાના છે, દેવ ગુરુ ને ધર્મ. તો ઉપાસ્ય ગુરુ નથી, ગુરુ તો ઉપાસ્યને ઓળખાવનાર છે. સદગુરુના ઉપદેશમાં સમજાય ન જીન ઉપાસ્ય છે, પણ એ જીનનું સ્વરૂપ સમજાતું નથી. કેમ કે જીનનું સ્વરૂપ એ શુદ્ધાત્માનું સ્વરૂપ છે, એ કેવી રીતે સમજવું? માટે ગુરુ તત્વે આપણે સમજીએ છીએ. તો અહીંયા એ ગુણોનું ધામ છે એટલે આત્મા સ્વયં ઉપાસ્ય છે. મારે આખી ઉપાસના કોની કરવાની છે? સ્વયંની જ કરવાની, સ્વ સ્વરૂપની. નિજ પદની પ્રાપ્તિ કરાવે તે જ ધર્મ. મારે ધર્મ કરીને, પરમાર્થ કરીને, અન્યત્ર જે કલ્પના છે કે અમે જઈશું ધામમાં, ભગવાનના ધામમાં, પછી એના ચરણમાં રહીશું, એની સેવા કરીશું, આમ કરીશું, તેમ કરીશું, એવી કોઈ વાત જૈન ધર્મમાં ઉપકારી બરોબર છે. ઉપાસ્ય નહીં, ઉપકારી છે, પણ ઉપકારી ઉપાસ્ય બની જાય તો શું થાય? જો ગુરુ ઉપકારી છે પણ ઉપકારીને ઉપાસ્ય બનાવી દઈએ તો શું થાય? એટલે કેટલીક વાર સાધકને ક્યાં એનું જે કહીએ કે વેઇટેજ એમ્ફેસિસ, ક્યાં કેની પ્રાયોરિટી, કેનું મહત્વ કેટલું ક્યાં સુધી છે? પ્રત્યેક ગુરુ, મેં કીધું નિશાળમાં આપણને ભણાવનાર ગુરુ છે એ ક્યાં સુધી છે? એટલા પૂરતું, વાત પૂરી થઈ ગઈ. મેથેમેટિક્સનો ટીચર આપણો ઉપકારી, પણ કેટલા પૂરતો? એ વિષય પૂરતો. પછી બીજા વિષયમાં એ ઉપકારી નહીં. આપણા ઘર ચલાવવામાં એ કંઈ માસ્તરી આપણને કંઈ બહુ મદદ ન કરે, અને એની આગળ જવાય નહીં કે સાહેબ મારા ઘરના પ્રશ્ન થયા છે, હવે તમે તો મારા શ્રેષ્ઠ ઉપકારી છો. અરે એ મેથેમેટિક્સ ભણાવતો હતો, ઇકોનોમિક્સ ભણાવતો હતો, તને વિજ્ઞાન ભણાવતો હતો, એની આગળ તું આ શું રોવા બેઠો? સાહેબ મારો ધંધો બરોબર હાલતો નથી. ધંધો હાલતો નથી એટલે માસ્તર આગળ જવાનું, પ્રોફેસર બતાવશે ધંધો કેમ હાલે. દરેકને પોતાનું, એમ આ વિદ્યાગુરુ છે. શાસ્ત્રની અંદર રહેલી વાતો તમને સમજાવે, ઉપદેશ ગુરુ છે, પણ એ ઉપાસ્ય નથી. એ જ મારો દેવ ને, એ જ કે કારણે બહુ હું આમ તેમ. આ બધું ગાંડપણ, ઘેલછા, અવિવેકપણું અને મૂઢતા છે, બીજું કાંઈ નથી. ઉપાસ્ય બદલાય કોઈ દિવસ? અને ગુરુ તો અનેક ભૂમિકાએ બદલાય. જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય એનો માસ્ટર ગોતવો પડે, એ ગુરુ. અધ્યાત્મની અંદર અધ્યાત્મનો ગુરુ. લક્ષ્ય પ્રત્યે દોરે, શુદ્ધ લક્ષ્ય કે આત્મા છે, બરોબર આત્મલક્ષ્ય કરાવે. પછી જેમ પ્રભુશ્રીએ કેટલું સરસ કીધું કે આંગળી બતાવે એને વળગી ન રહેવાય, અને પોખનાર એને પછી દેશી ભાષા કીધું, ચરોતર, ચરોતરની ભાષા, કે પોખનારીને ન પહેણાય. શું મેંડો છો ગાલાવેલો? ધ્યાન. એણે કહ્યું કે અમે પણ તમારા ગુરુ નહીં. આટલી જબરદસ્ત પ્રતિભા છે, જેને કૃપાળુ દેવે માન્ય કર્યા છે આત્મ, આ ગુરુને તમે પકડી લેજો. એણે કીધું કે અમે પણ તમારા ગુરુ નહીં, અમારો ને તમારો ગુરુ એક જ છે. અમે તો ગુરુ બતાવીએ છીએ, થતા નથી. હવે થતા હોય એને શું કહેવું, અને આપણે કરતા હોય એને શું કહેવું? આત્મા જ્યાં સુધી આ લક્ષ્ય ઉપાસ્ય આત્મા જ છે, મારું લક્ષ્ય ધર્મનું, બધા જ ધર્મની ક્રિયાકલાપ, વિધિ વિધાન, બધા શાસ્ત્રો એનું લક્ષ્ય એક જ છે. 299ના પત્રમાં શું કહ્યું? ગમે તે ક્રિયા, જ, તપ, વ્રત, આ બધાનું લક્ષ્ય શું? જગ્રતની વિસ્મૃતિ કરી અને બસ આત્મા સત છે. આત્મા સત છે એ સદગુરુ ઓળખાવે છે. કે કેવું સત છે? તો કે આત્મા છે નિત્ય છે, છે કરતા નિજ, છે ભોગતા વળી મોક્ષ રૂપ પણ આત્મા છે, કર્મના કરતા રૂપ પણ આત્મા છે, કર્મના ભોગતા રૂપ પણ આત્મા છે, અને એ છે નિત્ય છે, અને છે સદાકાળ છે. આ સત છે, ત્રિકાળ જે છે તે સત્ય. ઉત્તમ તત્વ હોય તો તે સત આત્મા છે. માટે આત્મા જ ઉપાસ્ય છે. આ વાત નિશ્ચિત રૂપે સમજી લ્યો. શાસ્ત્રમાં આજ્ઞામાં આપી છે કે આ વાત નિશ્ચિત રૂપે સમજી લ્યો. હવે આપણે કહીએ કે અમે ગાથા કરી લીધી, પણ આપણી સમજણ પાછી ડામાડોળ, એટલી બધી ડામાડોળ, ત્યારે ત્યાં વાત હજી નિશ્ચિત, નિસંદેહ, અસંદિગ્ધ રૂપની અંદર પકડાતી નથી. કાં વિચાર નથી કરતા, વાંચી લીધું પણ પાછું ઓલી જૂની માન્યતા જતી નથી, ભૂસાતું નથી કઈ. આત્મા ઉત્તમ ગુણોનું ધામ, ઉત્તમ પદાર્થ સર્વ પદાર્થમાં અને સર્વ તત્વમાં ઉત્તમ તત્વ, એટલે આત્માથી કશું શ્રેષ્ઠ, આત્માથી સૌ. આ વાત પકડવી છે કે આત્માથી સૌ હીન, આત્માથી કશું શ્રેષ્ઠ નથી, આત્મા જેવો કોઈ દેવ નથી, અને તમામ અધ્યાત્મનું અધિષ્ઠાન આત્મા છે. આત્મા નથી તો આ અધ્યાત્મ કંઈ છે. આ લક્ષ્ય, આ અધિષ્ઠાન, આ એનો પાયો, આ એનો આધાર, આપણી સમગ્ર સાધનાનો આધાર આત્મતત્વની પ્રાપ્તિ છે. એ આત્મતત્વનું ઓળખાણ એમાં પહેલી ગાથા કીધી. બીજી,
જીવો ત્રણ પ્રકારના છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્માના બે ભેદ છે, અરિયન અને સિદ્ધ. ટૂંકમાં જે મિથ્યાત્મી જીવો છે, જે પાંચેન્દ્રિયના વિષય કસાયમાં જે કૂપેલા સંસારી જીવો છે, અને બહિરાત્મા કરશું, અંતરાત્મા એટલે જેને સંકેત થયું છે, એટલે એમાં આપણે બધા આવશું, અને પરમાત્મા
તમારા કરતા આગળ વધ્યો. તમે કીધું ને આપણે બધા અંતરાત્મા છીએ, એટલે એને કીધું કે આપણે સમકિતદારી.
બહિરાત્મા એટલે જેની વૃત્તિ બહારની તરફ વહી રહી છે, જેને બહારમાં સુખ દેખાય છે, એમાં રચ્યો પૈતો છે, એ બહિરાત્મા. જેની વૃત્તિ અંદરની તરફ જઈ રહી છે, સંપૂર્ણપણે ગઈ નથી, પછી જેને કહે કે પ્રક્રિયા ચાલુ છે, એને અંતરાત્મા કીધું, અને જે અંદર સ્થિર થઈ છે એને પરમાત્મા
કીધું. હવે
પ્રોબ્લેમ અત્યારે એ આવે છે કે જેટલું સુખ દેખાય,
અહીંયા જે વાત છે કે 179 ની ગાથામાં આવે છે, તમે જે કયો છે અત્યારે, તો પેલા જે આત્મતત્વ જગતમાં શ્રેષ્ઠ છે, જે ભલે દેખાતું નથી, ભલે જેનું કોઈ રૂપ નથી, ભલે જેનો કોઈ આકાર નથી, છતાં જગતના તમામ સુસંતો જેની દિવસ ને રાત ચિંતના કરે છે, ધ્યાન કરે છે, આરાધના કરે છે, અને અનંત જ્ઞાનીઓએ જે આત્મતત્વ પ્રાપ્ત કરીને અનંત સુખમાં બિરાજે છે, એ આત્મા એનો કહે છે કે ભાઈ એનું ઓળખાણ કરવા માટે તમારે ઓળખાણ કરવાની. પહેલી ગાથામાં કીધું શ્રેષ્ઠ, બીજી ગાથામાં કીધું જો એની ઓળખાણ બતાવી, એની અવસ્થા આત્માની ત્રણ. પહેલી અવસ્થા બહિરા, બીજી અંતરાત્મા, ત્રીજી પરમાત્મા. એ પરમાત્મામાં બે ભેદ છે. જો બહિરાત્મામાં બે ભેદ નથી, અંતરાત્મામાં બે ભેદ નથી, પણ પરમાત્મામાં બે ભેદ છે. આ જૈન દર્શન, અયોગી અને સહયોગી બંને 13મા ગુણસ્થાનક ઉપર બિરાજમાન અરિયંત, જૈન, સર્વજ્ઞ, કેવડી, એ પણ પરમાત્મા, અને અશરીરી સિદ્ધલોકમાં બિરાજમાન, એ પણ પરમાત્મા. પરમાત્માના બે ભેદ છે, એટલે અરિહંત અને સિદ્ધ વચ્ચે, એટલે આત્મતત્વની દ્રષ્ટિએ નથી, ચૈતન્યની દ્રષ્ટિએ, આત્મતત્વની દ્રષ્ટિએ, શુદ્ધાત્માની દ્રષ્ટિએ બંને અવસ્થામાં તાત્વિક કોઈ ભેદ. જે ભેદ છે એ વ્યવહારનો છે, અવસ્થાનો છે. પરમાત્માના બે ભેદ છે, અને આખું શાસન કેના ઉપર અધિષ્ઠિત છે? મોક્ષ માર્ગ કોણ બતાવી શકે? અરિયંત બતાવી શકે. સિદ્ધો પછી આની અંદર નથી. તો શાસનનો આધાર, શાસનનું અધિષ્ઠાન, ધર્મનો આધાર, ધર્મના બધા આચાર આપનાર, આ બધો માર્ગ પ્રકાશક જેને કહીએ, ઉપદેશક, આ અવસ્થા કોની છે? અરિહંત. અને એ અરિહંત પરમાત્મા તેરમા ગુણસ્થાનમાં બિરાજમાન એ જ સાચા ગુરુ સદગુરુ. પત્રાંક 837 બહુ સ્પષ્ટ કીધું છે કે અમે જે સદગુરુના લક્ષણ કીધા છે એ સદગુરુ મુખ્યત્વે તેરમા ગુણસ્થાના કે જ સંભવે, પણ અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનકની વાત મૂકી છે, એ આખો વિષય જુદો છે. તો એ શું છે? અરિહંત છે એ ગુરુનું સ્વરૂપ, પણ શુદ્ધ ગુરુ, પરમાત્મા સ્વરૂપ ગુરુ. હવે જે કહે છે ને કે સદગુરુમાં અને પરમાત્મામાં ભેદ ન રાખો, એ ભેદ આ છે, અરિહંત અને સિદ્ધનો ભેદ. પરમગુરુ શબ્દ આવ્યો છે અહીંયા, પણ સદગુરુને છઠ્ઠી અવસ્થાએ મૂક્યા છે. ગુરુ, સદગુરુ અને પરમગુરુ. પરમગુરુ જ વાસ્તવિક ધર્મનું અધિષ્ઠાન છે, એ જ સિદ્ધ પરમાત્માનો માર્ગ બતાવી શકે છે. કેમ કે સિદ્ધ પરમાત્માને કોઈ વ્યવહાર સંભવી શકતો નથી. અયોગી હોવાને કારણે, અશરીરી હોવાને કારણે સિદ્ધની અંદર કોઈ વ્યવહારને આરોપિત કરી શકાય નહીં. સિદ્ધ પરમાત્મા કોઈ આ કીધું, એને આ કીધા, આ સૂત્રો કીધા, આ શાસન કીધા, આ માર્ગ કીધો, નો. અરિહંત એટલે ગુરુપદનો જે મહિમા છે એ અરિહંતની અપેક્ષા એ છે. અહીંયા કે છે એ જીવો ત્રણ પ્રકારના છે, એને માત્ર બયાન કર્યું કે જો ભાઈ બહિરાત્મા છે, અંતરાત્મા છે, પણ પરમાત્મા છે એ તો બે ભેદ છે, અરિહંત અને સિદ્ધ, પણ બંને પરમાત્મા છે, એક જ સમાન અવસ્થા છે, સમાન અવસ્થા છે. જો મારે પરમાત્માની ઉપાસના કરવી હોય, કેવી રીતે મૂર્તિ પૂજાનું કૃપાળુ દેવે ન્યાય આપ્યો કે મારે પરમાત્માની ઉપાસના કરવી હોય તો અરૂપીને કેવી રીતે કરું? સરસ એક શાસ્ત્રકારે આચાર્યએ ગાથા લખી કે હે પ્રભુ, હું તારી ઉપાસના કરું છું, તારી ભક્તિ કરું છું, તારી સ્તવના કરું છું, પણ તું મારા દોષને માફ કરી દે. કેમ? તો કે હું જાણું છું કે તું અરૂપી છું, છતાં મારે ધ્યાન કરવું છે. હું જાણું છું કે તારું સ્વરૂપ અરૂપી છે અને મારે ધ્યાન કરવું છે, માટે હું તારા આકારને, સાલંબન ધ્યાન જે આવે છે ને, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, તો તારા આકાર, તારી પ્રતિમા એ બનાવી અને હું મારું ધ્યાન કરું છું. હું જાણું છું કે તું અરૂપી છું. પછી કે જે મારે તારી ભક્તિ કરવી છે, તારા ગુણગાન ગાવા છે. હું જાણું છું કે તું શબ્દાતીત છો, વચનાતીત છો, પણ મારે મારી સ્તુતિ કરવી છે અને મારી પાસે શબ્દ સિવાય બીજો કોઈ આધાર નથી, માટે હું શબ્દોની અંદર તારી સ્તુતિ કરું છું. હું જાણું છું તું વચનાતીત છો, તું નિર્વચનીય છો, વચનથી વ્યક્ત થઈ શકે એવો નથી એ હું જાણું છું. પાછા મુનિ આચાર્ય લખે, હું બધું કબૂલ કરું છું કે નિર્વચનીય તું છો, અકથ્ય તું છો, છતાં મારે તારા ગુણગાન ગાવા છે અને મારે તારી પૂજા ઉપાસના કરવી છે. હું જાણું છું કે તું સર્વત્ર છો અને સર્વવ્યાપક છો એમ બધું માનું છું, અને છતાં મારે મૂર્તિના રૂપમાં એક મંદિરમાં તને સ્થિર કરવો છે, કા જાતારા ધામમાં તારા દર્શન કરવા છે. તું તો બધે જ છો લોકાલોક, પણ હું આ જાણતા હોવા છતાં, કારણ કે તારું સ્વરૂપ એવું અકળ છે કે એને અરિહંત પદમાં સ્થાપ્યા વિના હું તારી ઉપાસના નહીં કરી શકું. મારે કરવી છે સિદ્ધ, મારો લક્ષ સિદ્ધનો છે. આ મારો દોસ્ત, તું માફ કરી, અમે તમારી પૂજા કરીએ, અમે તમારી સ્તુતિ કરીએ, અમે તમારી યાત્રા કરીએ, આ બધું તું માફ કરજે, અમે તમારું ધ્યાન કરીએ, હે પરમાત્મા માફ કરજે, કારણ કે તું તો અરૂપી, અવ્યક્ત, અવ્યક્તનું અમારે શું ધ્યાન કરવું? મારી પાસે કઈ નથી, હું જે અવસ્થામાં છું એ અવસ્થામાં મારી પાસે જે સાધન છે એટલે શરીર કે કરીને પરમાત્મા શુદ્ધ તત્વની ઉપાસના કરવી છે. પણ તત્વ આવું છે, નિરાકાર છે, અરૂપી છે, આ તત્વની ઉપાસના મારે કરવી છે. માટે આ હું જે આધાર લઉં છું, આલંબન લઉં છું, એમાં મારો દોષ છે, મારી નબળાઈ છે, માટે તું મને માફ કર. શું ગાથા લખી છે! આપણને એમ થાય કે આચાર્ય કઈ ભૂમિકાની અંદર, કઈ દશાની અંદર, એની કેવી ઓળખ હશે પ્રભુની, કેવી ઓળખ! એમ અહીંયા જગતની અંદરના જે કંઈ સમજાવનાર છે અરિહંત પરમાત્મા, એ સહયોગી છે, અને સહયોગી વિના મારો કોઈ વિકલ્પ નથી. જો હું યોગ રહિત અવસ્થા પર સિદ્ધ કરવા જાઉં તો શૂન્ય કરવામાં ક્યાંક કલ્પનામાં જ ચાલ્યો જાઉં, કેમ કે જેને મેં જોયા છે એ જ મારા ધ્યાનમાં આવે, જે મેં જોયું છે એ જ ધ્યાનમાં આવે, બીજું કાંઈ ના આવે. ચિંતન મારું ખોટું થાય. કૃપાળુ દેવે કીધું કે આત્માને પાડા જેવો ચિંતવો તો પાડા જેવો લાગે, અને પહાડ જેવો ચિંતવો તો પહાડ જેવો, તો એના કરતા પરમાત્મા જેવો ચિંતવ ને, અરિયંત જેવો ના, અરિયંત ન જોઈને આમ ને જેમ, એ બધી ફિલોસોફી રહેવા દે. અકારણ આ બધું શાસ્ત્ર સિદ્ધ છે, પ્રતિમાની સિદ્ધિ, એની અંદર આ બધા જુદા જુદા જે કંઈ ભાવો છે એ વ્યક્ત કર્યા છે. એટલે ન્યાય પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, આગમ પ્રમાણ, પ્રમાણ પ્રમાણ, કૃપાળુ દેવ કે હું નહોતો માનતો એને કહ્યું, અને પછી મારી શ્રદ્ધા. તો અહીંયા પરમાત્મામાં એટલે અરિહંત અને સિદ્ધ પરમાત્મા છે. આ જૈન દર્શન સિવાય આ સ્પષ્ટતા ઈશ્વરના સ્વરૂપ બાબતમાં, પરમાત્માના સ્વરૂપ બાબતમાં, શુદ્ધાત્માના સ્વરૂપ બાબતમાં ક્યાંય નહીં મળે. અરિહંત અને સિદ્ધ, સહયોગી કેવડી અને અયોગી કેવડી, એમાં પણ એક બીજો સિદ્ધાંત કેટલો બધો પ્રતિપાદિત થઈ જાય છે જો જરાક વિચાર કરીએ તો, કે પરમાત્માનું સ્વરૂપ અરિહંતનું છે તો અરિહંતનું સ્વરૂપ એ મનુષ્ય સ્વરૂપ રૂપે છે કે બીજા કોઈ રૂપે છે, તો મોક્ષ કઈ ગતિમાં થાય? અન્ય કોઈ ગતિની અંદર મોક્ષ નથી. પરમાત્માને જેથી વિચારવો હોય સાકાર, તેથી મનુષ્ય સિવાય કોઈ શાસ્ત્રમાં, કોઈ જ્ઞાનીઓએ ક્યાંય પરમાત્માના સ્વરૂપમાં એ રીતે મૂક્યું છે? જૈન દર્શને એટલું બધું સ્પષ્ટ મૂક્યું છે. એટલે ઇતર દેવોની અંદર જ્યાં જ્યાં અન્ય યોનિની વાત મૂકીને એને દેવ તરીકે આવે, તે આપણે તરત કહીએ કે આ સાચું દર્શન. પછી તમે નાગની પૂજા કરો એટલે કૃપાળ દેવે કીધું કે નાગની પૂજા શું કામ કરે છે? અન્ય જે સ્વરૂપ છે, અન્ય ગતિનું એક પણ સ્વરૂપ શુદ્ધાત્માનું સ્વરૂપ હોઈ શકતું? તો અરિયંત કહેતા માત્ર મનુષ્ય પર્યાય એ જ મુક્તિનું કારણ બની શકે છે. સામાન્ય જીવોને દેવ, ઈશ્વર, પરમાત્મા એના કોઈ ભેદ નથી. જવા દઈએ. તો અહીંયા આ જે બે ભેદ છે એ બરોબર સ્પષ્ટ થવા જોઈએ કે અરિહંત અને સિદ્ધ એમાં કોઈ, અને એ અરિહંત માર્ગ પ્રકાશક છે, માર્ગને આલોકિત કરનાર છે, સિદ્ધને ઓળખાવનાર છે અને ઉપદેશક છે. માટે અરિહંત જેવો કોઈ ગુરુ નથી. ક્યાંક તમે જો વાંચતા હો શાસ્ત્રમાં આવે કે મહાવીર પરમાત્મા ત્રિલોક ગુરુ હતા, એ સમવસણમાં બિરાજે છે અને ત્યારે માર્ગ પ્રકાશે છે, ત્યારે બધા જીવો તિર્યંચ ગતિના, મનુષ્ય ગતિના અને દેવ ગતિના જીવો પણ ધર્મ પામવા માટે પ્રભુના સમવસણમાં આવે છે. ત્રિલોક ગુરુ છે આ. ગુરુનું શ્રેષ્ઠ પદ જેને કહીએ, આ ગુરુમાં અને પરમાત્મામાં ભેદ કરવો. પછી આપણે તો વાક્ય ગમે તે લઈને ગમે તે ઠઠાડી દઈએ, એનો અર્થ નથી. ત્યાં જે તે કક્ષાની વાત નથી થતી. પૂર્ણ લક્ષણો પૂર્ણપણે પ્રકાશિત હોય તો જ વાત થાય છે, અને કૃપાળુ દેવે જ સ્પષ્ટતા કરી 837નો પત્ર આપીને કે એમાં પૂજાતિશય, અપાયા પગમાતિશય, જ્ઞાનાતિશય આ હોય એ જ ગુરુ હોઈ શકે, બાકી ન હોય. માની શકાય, પણ એ ભૂમિકાના ગુરુ છે. અને ભૂમિકાનો ગુરુ તો પ્રાથમિક શાળાના માસ્તરથી માંડી અને અભ્યાસ કરતા હોય અથવા આપણે નોકરી કરતા હોય ને એમાં પણ ક્યાંક આવા વર્ગ થાય, ટ્રેનિંગ લેવા જવું પડે, તો એ ગુરુ છે, ફેકલ્ટી જેને કહીએ. તો એ બધી વસ્તુ ભૂમિકા થઈ ગઈ. પણ અહીંયા તો એ ભૂમિકા ઉપરનો ગુરુ છે એ તો સીધો સિદ્ધ પદની સાથે પરમાત્મા સ્વરૂપ છે, એ અમારો પરમ ગુરુ છે. 179માં કહ્યું, હવે આના ભેદ શું સમજવા? સાહેબ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. 179 આ ત્રણ વસ્તુના ભેદ બતાવ્યા. બહિરાત્માની અંદર આપણે શું પકડવાનું? એટલે શરીર અને એની ઇન્દ્રિયો, એને પોતામાં, દેહમાં આત્મબુદ્ધિ થવી, દેહમાં મમત્વ થવું, દેહમાં મારાપણું રહેવું, આ બધું જે કહ્યું ને કે વૃત્તિ શરીર સાથે જ જોડાયેલી રહે, શરીરમાં જ રહે, શરીરમાં જ ઉત્પન્ન થાય, શરીરથી બહાર જાય, ઇન્દ્રિયોના વિષયમાં જોડાય, તો આ બહિરાત્મા છે. આ આત્મા ખરો, કરે છે તો આત્મતત્વ જ. જો આત્મસિદ્ધિમાં વાતને કેવી સરસ મૂકી, શિષ્ય કહે છે કે અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદો. એમના સાહેબ શું કામ જુદું માનો છો? એ જ છે કે આ દેહ, ઇન્દ્રિય અને પ્રાણ એ જ આત્મા છે. એને જવાબ શું દીધો? દેહ ન જાણે તેહને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. તારો દેહ આત્માની સત્તા વિના હાલે? તારી ઇન્દ્રિયો આત્માની સત્તા વિના ચાલે? તારું પ્રવર્તન આત્માનું અસ્તિત્વ ન હોય તો ચાલે? આત્માના અભાવમાં એક એક ક્રિયા થાય કરી? તું માની બેઠો છો આ અજ્ઞાન તારું કે આ જે ઇન્દ્રિયો કરે છે આ જ હું છું, આ શરીર છે એ જ હું છું, આ મને ગમો અણગમો થાય છે, આ હું બધાને ઓળખું છું, આ ખાવા પીવાના ભોગ વ્યાપાર કરું છું, આ બધું હું જ છું. તો કે બધું જ બરોબર, પણ કેની સત્તાથી ચાલે છે? હવે એ દેહમાં જેને આત્મબુદ્ધિ છે, શરીરમાં આત્મબુદ્ધિ છે, ઇન્દ્રિયોમાં આત્મબુદ્ધિ છે, અને એના ઉપર જ આખો જીવનનો કારભાર મંડાયેલો છે. આ આત્મા કેવો કરે છે? આત્મા જ. શરીર આત્માની અપેક્ષા વિના કંઈ કરી શકતું નથી. અને એ સમજ્યા વિના એમ કહે કે શરીર ખાય છે, હું ક્યાં ખાઉં છું? આ પાછા ગાંડા ભેગા થયા બધા, એકાંત પકડે કે આત્મા ખાતો નથી, આત્મા પીતો નથી, આત્મા ઊંઘતો નથી, આત્મા ભોગ ભોગવતો નથી. અરે ભાઈ, કઈ થતું નથી એમને, આત્મા આ કરતો જ નથી. કર્તૃત્વ બધું એને કઈ આત્મા ઉપર મૂક્યું નહીં, કે આત્મા કરે જ નહીં. અને પછી કે જ્ઞાન સિવાય શું કરે ને? કે ઇન્દ્રિય નથી, ઇન્દ્રિય હોય તો કરે એમ, તો આત્માની ઇન્દ્રિય હોય? ભાઈ, એક પણ ઇન્દ્રિય આત્માની સત્તા વિના પ્રવર્તન કરી શકતી અરે ભાઈ, ક્યાંય કાઢી મૂકવાની વાત છે? માન્યતા, શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા એ અસમ્યક, એ મિથ્યાત્વ. અને સમ્યક દર્શનમાં એ પણ માને છે કે હું આત્મા છું, આ નથી, હવે મારે મુક્તિની સાધના કરવી છે. કેના દ્વારા કરવી છે? કરવી જ છે, એના દ્વારા જ કરવી છે. તપ કરવું છે, વ્રત કરવું છે, સાધના કરવી છે, અનુષ્ઠાન કરવા છે, કે સેના દ્વારા કરવા છે? જે આત્માની મુક્તિની અભિલાષા જાગી
એના વિનાશ માટે કરવું, એના વિનાશ માટે કરવું.
અરે એ તો વિનાશી છે, શું વિનાશ? એનો વિનાશ કરનાર તું કોણ? આમાં હજી આપણે અંતરાત્માના છીએ એ હજી પછી ભૂલ થશે. એ જ પણ કે છે કે માન્યતા જે તેની રાખી છે ને કે હું જ આત્મા છું એમની, એ સાધન છે, એ માધ્યમ છે. અને ઉત્કૃષ્ટ સંયોગ મને આ આ ગતિમાં, આ પર્યાયમાં મળે. આત્માની આ પર્યાય છે એ ઉત્કૃષ્ટ છે. આત્માને આ પર્યાય જે પ્રાપ્ત થઈ છે એ ઉત્કૃષ્ટ છે. પાંચેય ઇન્દ્રિયો હાજર છે, મન હાજર છે, સંગણી પણ હાજર છે, અને એની પર્યાપ્તિ પ્રાપ્ત થઈ છે કોઈ પુણ્યના યોગથી. કે પર્યાપ્તિ એટલે બધી જ ઇન્દ્રિયોનો વિકાસ થઈ શકે છે. આવી પૂર્ણતયા વિકાસની સંભાવનાઓ જેમાં છે એને પર્યાપ્તિ કહેવાય. આવી તો પાંચ ઇન્દ્રિય, સંગણીપણું અને છ પર્યાપ્તિ, આ બધું જ જેનામાં છે તો એ મોક્ષ માટેનું અવંધ્ય કારણ છે. ઓફેલ, જેને ફેઇલ ન જાય એવું, તો એવો એને જાણે કે આ માધ્યમ છે, આ સાધન છે, અને મને સાધન પૂરેપૂરું મળ્યું છે, સરસ મળ્યું છે, પૂર્ણ મળ્યું છે. કેવું? અશરીરી થવા જેવું. મારે અશરીરી થવું હોય તો એને માટે સાધન મળ્યું છે શરીર, એ આથી વધારે સારું અને આથી વધારે શ્રેષ્ઠ શરીર મળવું છે જ નહીં, અસંભવ છે. આથી વધારે શ્રેષ્ઠ ઉત્તમ શરીર હવે મળી શકે એવું નથી. હવે તો પાછું વળવું પડે. જો સિદ્ધપદ પ્રાપ્ત કરવું હોય, અશરીરી અવસ્થા લેવી હોય, તો આ શરીર સિવાય અશરીરી અવસ્થા મળે એમ આમ આ વિચાર આવે. શરીર પ્રત્યેનો એ પોતાને આત્મા માનનાર, એને આત્મા ન માને, એ આત્મા માટેનું સાધન છે, માધ્યમ છે, નિમિત્ત છે. અને અંતરાત્મા, આત્માને જ આત્મા તરીકે સમજનાર અને ઓળખનાર અંતરાત્મા છે. આ પહેલો થયો અશુદ્ધ આત્મા, આ બીજો આવ્યો શુદ્ધ, કે આત્માને જ આત્મા તરીકે ઓળખે. શરીર તે હું નથી. એટલે જ્યારે જ્યારે એ ધ્યાનમાં બેસે અને અંતરાત્મા થાય અથવા અંતરાત્મા પણ થાય, ત્યારે શું થાય? શરીરના તમામ વ્યાપાર, શરીરના તમામ ફંક્શન્સ જે આપણે કહીને, એને દૂર કરે, એને નિગ્લેક્ટ કરે, એને ગૌણ કરે. ધ્યાનમાં બેસવું છે ત્યારે ઇન્દ્રિયોના એક એની જેટલી ચપળતા છે, કુશળતા છે, એ એક એને અહીંયા કામમાં નથી લગાવવી. કારણ કે જગત સાથેનો વ્યવહાર નથી કરવો. તો પોતે પોતાને આત્માને જ આત્મા સમજે છે. અંતરાત્મા જ્યારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના વ્યાપારને અને વૃત્તિને સંકેલી દે છે અને પોતે અંતરમાં પોતાના પરમ તત્વ પ્રત્યેનું અનુસંધાન લઈને સ્થિર થવા પ્રયત્ન કરે છે. આ અંતરાત્મા, કે આત્માને આત્મા તરીકે જ, આત્મા જ છે, આત્મા છે, એ અશરીરી જ છે. શરીરનો કોઈ ભાગ આત્મા નથી, શરીરનો કોઈ અંશ આત્મા નથી, પણ એની અંદર આખા શરીરમાં સત્તારૂપે જે ચેતના છે, જાણપણું છે, વેદના છે, સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ, આટલા આટલા જે ફંક્શન્સ જોવા મળે છે શરીરમાં, એ બધા આત્માના છે. એના તરફ લક્ષ કરે છે કે શરીરને ચલાવનાર, શરીર થકી જાણનાર, શરીર સાથે જગતને ભોગવનાર આ બધું તત્વ છે એ તો આત્મા છે, એ પરમ સત્તા છે, એ એક મહાસત્તા છે. ઓહો, મારો આત્મા સત્તારૂપે આ શરીરમાં છે, મારો આત્મા સત્તારૂપે આ શરીરમાં છે. હવે શક્તિરૂપે પ્રગટ કરવો છે. સત્તારૂપે છે એટલે જેને કે લેટન્ટ, ગ્રહિત, અને હવે એને મારે વ્યક્ત કરવું. અવ્યક્ત રૂપમાં છે એ, પેલા અંતરાત્મા છે અને સર્વકર્મથી મુક્ત થઈ જનાર, અને એનો આધાર લઈ અને જેટલા જેટલા બાકીના તત્વો છે એને કર્મના કર્મથી અવરાયેલો છે. આ આત્માનું સ્વરૂપ, આત્માના ગુણ બધા કવરાથી, કર્મથી એને દૂર કરી નાખે, એનાથી મુક્ત થઈ જાય એ પરમાત્મા છે.
એટલે સત્તા એટલે કર્મથી આવરે,
સત્તા એ આત્માનું અસ્તિત્વ,
અને શક્તિ એટલે આવૃત્તિ.
નહીં, એ આત્માની શક્તિ, શક્તિ નહીં, શક્તિ તો પ્રગટ કરવા, એટલે આવરણ દૂર કરવા છે. સત્તાના આવરણને દૂર કરવાથી શક્તિ રૂપે એ પ્રગટ થઈ જાય, સત્તા રૂપે છે. એક દીપક છે, પ્રકાશ રૂપે છે, પણ એના ઉપર મોટી ભરણી ઢાંકી દીધી, સત્તા રૂપે અંદર પડ્યું છે, પણ હવે આ જ્યાં સુધી હટાવાય નહીં, અને જેવું આવે ત્યારે એની શક્તિ વ્યક્ત રૂપે એ પ્રકાશ અનુભવવા મળે. પોટેન્શિયલ હિડન લેટન્ટ
જાગૃત થતો જ નથી, મળતો જ નથી. ધ્યાનનો પ્રયત્ન કરી, ઘણો પ્રયત્ન કરી, એટલે જોવે જાણે છે, ગુણોનો ભેદન કરી જોવે છે, જાણે છે,
એટલે અંતરાત્મા પણ કેળવવું. મુશ્કેલ એટલે ધીરે ધીરે થશે, એમાં કઈ ઉતાવળ કરીશ નતો, 20 વર્ષ નો કાળ બહુ લાંબો નથી. 20 ભાવ થાય તો ચિંતા ના કરવી.
બહિરાત્મા નો અનુભવ એટલો બધો છે કે હવે જે સ્વામીજીને કહે ને કે થાળીમાં કંઈક દેખાય છે, હાથમાંથી રોટલો લઈને ખાઈ શકે છે, એ મૂકી અને જે કલ્પનામાં તો ખ્યાલમાં છે, જે શાસ્ત્રમાં કીધું છે, એ લેવા આપણે જઈએ છીએ ને, એટલે એ અનુભવ આપણો પાછો. અત્યારે જે કંઈ ધ્યાન કરી જાય ફક્ત શ્રદ્ધાના બળે જ થાય છે, એ સિવાય બીજું કોઈ બળ આપણી પાસે છે નહીં. કે ભાઈ જ્ઞાનીએ કીધું છે ને એ સાચું છે, તો મને કોક દી મળશે, એ સિવાય અહીંયા અનુભવ છે, ભલે એ ખંડિત અનુભવ છે અને પરમેનન્ટ નથી, બહારનું જે સુખ છે એ ખંડિત સુખ છે, શાશ્વત નથી, બધું છે, તો કાંઈ અનુભવ તો છે ને આવી પાસે, એમાં કાંઈ અનુભવ નથી. એમાં તો થોડોક અનુભવ થઈ ગયો હોય
તો કામ થઈ
ગયું, આ છૂટી
ગાડી પાટે છૂટી
જાય. આત્માનું હું આપણ વિશે આપણને કોઈ શંકા નથી, એ હકીકત જ લાગે છે, એમાં શંકા નથી કે આત્મા છે કે નહીં, એ બાબતમાં એક કોઈ શંકા નથી, એ તો હકીકત જ લાગે છે. હવે વાત પછીની,
હું આત્મા છું એ આપણે બધા માનીએ છીએ, પણ હું શરીર નથી એનો અનુભવ કેટલો
અનુભવ માનીએ છીએ, એમાં આત્મા નથી એવી તો કોઈ આપણે
પણ નથી વાત કરી હતી.
આપણે અત્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમગ્રતાથી વિચાર કરીએ છીએ, આમાં વિચાર અંશે અંશે કરવો પડે, પ્રસંગે પ્રસંગે કરવો પડે, કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે, દરેક વખતે જ્યારે કોઈ ક્રિયા થાય પછી હોલ્ટ અને એનું એનાલિસિસ કરો. એ એનાલિસિસ કરતાં દેહને આત્માનું પૃથક્કરણ થશે, આ વર્ગીકરણ થશે કે ભાઈ હું આજે બોલ્યો, આ બોલવાની ક્રિયા આત્માના આધારે થઈ કે મારા બુદ્ધિના પર જે કાંઈ માન્ય અત્યાર સુધીની સમજણ અભિપ્રાય એના આધારે થઈ. એવી રીતે મેં ખાધું તો શું કર્યું, એમાં મારી જેટલી પર્યાય થઈ, ચેતનના પરિણામ કેટલા થયા અને દેહના પરિણામ કેટલા થયા. તો એ દરેકે દરેક વસ્તુમાં, દાખલા તરીકે આપણે ચાવતા હોય ખોરાક, તો એ ક્રિયા તો કેવળ પૂતગળની ક્રિયા થાય છે, પણ સ્વાદ લઈએ છીએ ત્યારે એ ક્રિયા કોની થાય છે, સાથોસાથ થાય છે. એ એનો ભેદ જ અત્યાર સુધી વિચાર કોઈ દી નથી કર્યો કે ચાવવાની ક્રિયા જે બની રહી છે, ખોરાકને થાળીમાંથી મોઢા સુધી લઈ ગયા એ ક્રિયા બની, એ બધી ભલે પૌદ્ગલિક ક્રિયા, એ બધી પૌદ્ગલિક પર્યાયો થઈ, પણ સ્વાદ જે માયણો છે વસ્તુને ઓળખી, ઓહો આ તો આ છે, આ તો આ છે, કોઈ વાનગી ચખાય પછી કયો જે શું છે, કયો જે આમાં શું ઓછું છે, શું વધારે છે, અને વધારે છે ને ઓછું છે ત્યારે ખટાશ ઓછી છે, સોચી છે, દેખા કેટલું વર્ગીકરણ ચાલે છે, કોળિયું એક જ છે. સૂક્ષ્મતા તો જુઓ, અરે આ પૂતગઢનું કામ છે, આ દાંતને પૂછ કે શું ઓછું છે, દાંતને કાંઈ ખબર નથી, પણ જીભ તો એ ઇન્દ્રિય પાછળ જે ભાવ ઇન્દ્રિય છે જીભના પ્રદેશમાં છે, પછી ક્યાંય નથી. હાડકામાં શું છે? તો એક જ શરીરની અંદર પેલી સત્તા કામ કરી રહી છે, અને એ જ મુખ્ય નાક નચાવે છે કે જેવો સ્વાદ નથી તો દાંતને ધોકી નાક, નથી ખાવું. આ બધી જે ક્રિયાઓ ચાલે છે એનો અંશતઃ કરવાથી જડ અને ચેતન એ બંનેની પર્યાય, એ બંનેની અવસ્થા બદલતી, એમાં કોણ ક્રિયા સંપન્ન થયું, કોણ કેટલો હિસ્સો, એમ એક એક ટ્રાન્ઝેક્શન આપણો, એક એક વ્યવહાર, એ વ્યવહારનું પૃથ્થકરણ કરીએ તો ભેદ જ્ઞાન થયા વિના રહે નહીં. આપણે આખું સ્ટામ્પ કરવું છે એક સાથે, હું દેહ નથી, હું આત્મા, હું દેહ નથી, હું આત્મા છું, આત્મા નથી, હું શરીર નથી, હું શરીર નથી એવું નથી થતું પણ આત્મા છું. આ બધી વાતો બહુ જેને કહીને કે જથ્થાબંધ વેપાર કરે છે, સામટો વેપાર કરવો છે.
એટલે આપણે પેલો ખાઈ છીએ ને ગળપણનો જે અનુભવ આવ્યો, એટલે આનંદ જે આવ્યો એ આત્માનો આનંદ તો ન જ કહેવાય, બરોબર? પણ જે અનુભવ આવ્યો એ આત્માનો અનુભવ, એટલે જે અનુભવ આવ્યો એ આત્માનો.
વેદકતા કોણે કરી?
એ આત્માએ કરી.
અને એમાંય કે જો કઈ મીઠાશ હતી ને મારે તો મીઠાશ ખાવાની નથી, આ નિષેધ છે, એ વિવેક કોણે કર્યો?
આત્માએ.
તરત જ કે આ શું કામ, મને શું કામ આપી દીધો, મારે તો આ વર્જ્ય છે, અથવા તો આ ખાધું ય ખોટું થયું. નિર્ણય પણ આવ્યો કે મારે નથી ખાવાનું, એટલું નહીં પણ આ ખાધું ય ખોટું થયું અને હવે મારે કંઈક કરવું પડશે. આ બધા જ જે કંઈ પર્યાયો ચાલે છે એમાં શું શરીર શું કરે છે?
આત્મા સમયે સમયે વર્તન કરે છે.
એટલે સમયે સમયે, ક્ષણે ક્ષણે, પ્રસંગે, એક એક વ્યવહાર જે જીવનનો થાય છે, વ્યવહાર તો સમયથી થાય છે પણ આપણે સમયની પકડ નથી. એટલે આપણી પકડ બહુ તો એ ટ્રાન્ઝેક્શન પૂરતી હોય, સેકન્ડની હોય, ક્યાંક અડધો કલાક, કલાકની હોય. જેમ શરીરમાં ફેરફાર થાય છે 5 વર્ષે ખબર પડે, પણ ફેરફાર તો સમયે સમયે થાય છે. આ અવસ્થા આંગળીની અત્યારે છે, હું જોઉં છું, વિચાર કરું છું, પછી જોઉં છું, ત્યારે એ એટલી સૂક્ષ્મતા આપણને ક્યાંય ભાસે છે કે જુદી છે? એટલે વૈજ્ઞાનિકો કહે કે તમે એક નદીમાં 2 વાર સ્નાન કરી શકતા નથી. તમે એક નદીમાં 2 વાર સ્નાન કરી શકતા, કેમ કે જે સ્નાન કર્યું પાણી ગયું ગયું પતી ગયું, ભાઈ કોઈ કાળે આવે જ નહીં. આપણા ઋષિ એમ કે ગંગામાં 2 વાર સ્નાન ન થઈ શકે, વહેતું પાણી છે, એમ કાળ વહેતો છે, કાળ વહેતો છે. એમ આ બધા પુદગળ પરમાણુઓ, એ બધા જેનો ધર્મ વિનાશી છે, એ વિનાશ ક્ષણે ક્ષણે થઈ રહ્યો છે. એ ઓલ ઓફ એ સડન થાય, કાંઈ નહોતું મરી ગયા એમ નથી. આ માર્ગને જો સમજવો હોય તો થોડી સૂક્ષ્મતા અને ધીરજ જોઈએ. એક એક વ્યવહારનું આપણે અવલોકન કરીએ, વર્ગીકરણ કરીએ, અને એમાંથી 2 ભેદ કરીએ કે બંને ક્રિયાઓ યુગપત સાથોસાથ થઈ રહી છે. એક જ ક્રિયા જેવું લાગે છે પણ હવે આ જ્ઞાન થયું તો લાગે છે ના ના, 2 છે. વિચારવા દે કે જડની કઈ અને ચેતનની કઈ, પરિણામ જડનું શું થયું, ચેતનનું શું થયું, એ કરવા દે. એમ કરતા 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 પકડાતું જશે, ચેતનના પરિણામ પકડાતા જશે, જડના પરિણામ પણ પકડાતા જશે. આ અભ્યાસ છે. અને ધ્યાનની અંદર જ્યારે જાય છે ત્યારે ધ્યાનમાં આ બંને દ્રવ્યની પોતાની જે છે એનું ધ્યાન કરવું પડે. આખા દિવસની અંદર ક્યાં ક્યાં પ્રકારનો મેં ભાવ મરણ કર્યા, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો, શું કે છે જ્ઞાની કે રાચી રાચો માંચો છું હતી તો ભાવ મરણમાં જ, એનો વિચાર કરવો પડે. 180માં
પ્રાપ્ત કરી લેનાર ચિત્ત આત્મા છે, એની શરીર છે પણ જ્ઞાન છે, એટલે જ્ઞાનનો પિંડ જ ખાલી છે. આમાં જ્ઞાન શરીર લખ્યું છે પણ શરીર નો હોય ને એટલે જ્ઞાનની જાગૃતિ છે.
શું આની અંદર 180 ની અંદર આપણે જે કઈ સમજતા તેમાં કઈ પ્રકાશ થયો? કેવળ જ્ઞાન વડે સકળ પદાર્થ ને જાણનાર અરિયન છે એ પરમાત્મા છે, અને આપણે સકળ પદાર્થ ને જાણીએ છીએ શેના વડે? ઇન્દ્રિયો થકી, શરીર થકી, મન થકી. આપણો વેપાર કઈ ભૂમિકા એ છે? બે ઇન્દ્રિય પ્રાણ. હવે કે છે કે એ પરમાત્મા અરિયન છે એ બધાને જાણે છે, હવે એ કેવળ જ્ઞાનથી જાણે છે, અને આપણે બધું જ હોવા છતાં જાણીએ છીએ અલ્પ, અને એને કાંઈ નથી છતાં જાણે છે સર્વ. એ સર્વજ્ઞ, આપણે અલ્પજ્ઞ, એની પાસે જાણવાના એક સાધન નહીં, આપણી પાસે બધા. આપણે તો પાછો નો દેખાય તો ચશ્મા લઈ, બિલોરી કાચ લઈ, પછી નો હોય તો માઇક્રોસ્કોપ લઈ, ટેલિસ્કોપ લઈ, આપણી પાસે સાધનોની ભરમાર. આ દુનિયા કેવો ને કેટલી વૈજ્ઞાનિક જોઈ, વિજ્ઞાન દુનિયાભરનું વિજ્ઞાન લાવ તો સર્વજ્ઞ થઈ શકે?
એને એક સાધનની જરૂર,
એને એક સાધનની જરૂર, અને છતાં એ જગતનો કોઈ પદાર્થ એનાથી અજાણ નહીં, અજ્ઞાત નહીં, એનાથી કોઈ પદાર્થ. શું કહે છે અરિયંત? આ પરમાત્મા એ કહે છે કેવળ જ્ઞાન વડે સર્કડ પદાર્થોને જાણે, અને સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરનારાને શરીર નથી. આ કે મારે એની પાસે કરાવવું છે ને એના થકી જ કરાવવું છે, એ જ જોયું છે ને હજી આપણે શરીરમાં કેટલા છીએ. એ કહે છે ઓલાને સુખ કેવું મળ્યું? સર્વોત્તમ. કોને મળ્યું? શરીર નહોતું એને, સર્વોત્તમ સુખ. અને આપણી બધી જ ક્રિયા સુખ ની પ્રાપ્તિ માટે છે, એટલે આપણી વાત જ કલ્પના ખોટી આવે છે બધી, કે જેને શરીર નથી એની પાસે સર્વોત્તમ સુખ છે, અને જેની પાસે પૂર્ણ શરીર છે એ સુખ ની શોધમાં છે. એટલી વાત મૂકી દે છે કે આ શાસ્ત્રની અંદર આ જ્ઞાની પુરુષોનો અતિશય છે, કે સકળ પદાર્થને જાણનાર એની પાસે કોઈ એ જ્ઞાનથી જ જાણે છે, એની પાસે કોઈ ઇન્દ્રિય કે સાધન નથી, અને સર્વોત્તમ સુખ મેળવનાર એની પાસે કોઈ શરીર નથી. એટલે છેલ્લી ગાથામાં કીધું, માટે શું કરવું? વૈરાગમાં પણ તજી દેવું, અંતરાત્મા બની જવું, અને પરમાત્માનો એમ જિનેશ્વરનો ઉપદેશ. આ જિનાજ્ઞા, આ આજ્ઞા સાચી કે ભાઈ તું બહિરાત્મામાં રમસ અત્યારે, આખા સંસાર સાથેનું આપણું જીવન એના કેન્દ્રમાં બહિરાત્મા છે, અને જ્યારે એ બધામાંથી લઈને તું નિવૃત્તિ અને સાધનામાં લઈ લઈન છો ત્યારે તું અંતરાત્મા છો, અને છેલ્લે પરમાત્મા થઈશ જો એ લઈ લીધાના ધ્યાન જ્ઞાનની એક ક્ષણ અને ધ્યાનની એક પળ અનંત કોટી કર્મોની નિર્જરા, જો એ થઈ એક પળ આવી તો તારા કર્મો ભસ્મીભૂત થયા વિના, કર્મ દાહ્ય છે, ફરીથી કહું છું, કર્મનો નાશ એને દહન સિવાય ન થાય, નહીં તો ઊભું થાય બીજ ઊભું થઈ જશે ગમે ત્યાંથી પાછું પ્રગટશે. કર્મનો નાશ કરવામાં કોઈ શસ્ત્રો કર્મને કાપી ન શકે, એટલે ગમે તેવું તપ કરીએ પણ કર્મને કાપવા છે તો એ કપાશે પણ પાછા. કર્મનો નાશ કરવો હોય તો એક જ ઉપાય છે, એને ભસ્મીભૂત કરો. સિદ્ધ પરમાત્માની મહિમા, એને આઠેય કર્મોને બાળીને ભસ્મીભૂત, અષ્ટ કર્મનો કીધો નાશ, સિદ્ધનો આ ઓળખાણ, એને કર્મને બાળી નાખ્યા, અને જે બાળે છે એમાં બીજ પણ રહેતું એ ફરી ઉગી શકે નહીં. બસ આ દાહ્ય છે, અને આ દાહ્ય માટે અગ્નિ કયો? આપણે કંઈક દાહ્ય કરું હળગાવી હાલો ને અમે નાખીએ, પણ પ્રાઇમસમાં સ્ટવમાં ગેસમાં કર્મ ક્યાં નાખવા છે? ક્યાં? તો કે ધ્યાન જેવો અગ્નિ, જ્ઞાન જેવો અગ્નિ એક કઈ બીજો નથી જ્યાં કર્મ બળે. જેમ 1440 ડિગ્રી વોલ્ટેજ હોય તો જ સોનું ઓગળે, નહીં તો રસ થાય નહીં, શુદ્ધ થાય નહીં, મેલ જાય નહીં. સમજ આપી છે.
સુખ